மகாமதேவ்யா குக்ஷிரத்னம் ஷப்தஜீதரவாத்மஜம் ராஜச்சந்திர மகவந்தே தத்வலோச்சனதாயகம் பிரபு தத்வலோச்சனதாயகம் ஸ்ரீமத் ராஜச்சந்திர வச்சனாமிருத் ஆக் பசோச்சி மோத்தேர் பவானியா பாதிரபத் வத் பாஞ்சம் புதவார் 1947. સત હાલ તો કેવળ અપ્રગટ રહ્યું દેખાય છે, જુદી જુદી ચેષ્ટાએ તે હાલ પ્રગટ જેવું માનવામાં આવે છે. યોગાદિક સાધન, આત્માનું ધ્યાન, અધ્યાત્મ ચિંતન, વેદાંત શુષ્ક વગેરેથી પણ તે તેવું નથી. જીનનો સિદ્ધાંત છે કે જડ કોઈ કાળે જીવ ન થાય અને જીવ કોઈ કાળે જડ ન થાય, તેમ સત કોઈ કાળે સત સિવાયના બીજા કોઈ સાધનથી ઉત્પન્ન હોઈ શકે જ નહીં. આવી દેખીતી સમજાય તેવી વાતમાં મૂંઝાય જીવ પોતાની કલ્પનાએ સત કરવાનું કહે છે, પ્રરૂપે છે, બોધે છે, એ આશ્ચર્ય છે. જગતમાં રૂડું દેખાડવા માટે મુમુક્ષુ કંઈ આચરે નહીં, પણ રૂડું હોય તે જ આચરે. આ પત્ર કોને ઉદ્દેશીને લખ્યો છે તેનો સંદર્ભ આપણને પ્રાપ્ત નથી. પરમ કૃપાળુ દેવના પ્રત્યેક પત્રની અંદર કોઈ ને કોઈ નવી અગમ નિગમની ગૂઢ વાત, એનું રહસ્ય ઉદ્ઘાટિત થતું હોય છે. એટલા એટલા વિષયો પત્રોની અંદર વણાયા છે કે જ્યારે એની સૂચિ કરીએ ત્યારે આપણને ખ્યાલ નથી આવતો કે હજારો જેટલા વિષય આ પુરુષે એમના 10 વર્ષના ગાળામાં જે મુમુક્ષુઓને પત્રો લખ્યા એમાં આ બધા શાસ્ત્રોના અને કેટલાય શાસ્ત્રોમાં સમાવિષ્ટ નહીં થયેલા એવા વિષયોને એમણે પત્રોની અંદર લીધા છે. અને એને સરળતાથી લઈ અને ઉકેલની દિશામાં આપણને માત્ર નિર્દેશ કર્યો છે. બાકીનું તો મનન ચિંતન મુમુક્ષુ જીવ, સાધક જીવ, જિજ્ઞાસુ એ કરવાનું જ છે. કારણ કે સૂત્ર એક જ છે, કર વિચાર તો પામ. વિચાર જીવે કરવાનો છે. વિચારની દિશા જો સ્પષ્ટ આવે, એની દ્રષ્ટિ જો બંધાય, લક્ષ્યનું અનુસંધાન થાય, તો કોઈ પણ વિચાર મુક્તિ તરફ લઈ જાય. નહીં તો એ વિચાર વમળની જેમ જીવને અટવાયા કરે, જીવ એના ચક્રી ખાય, બહાર ન નીકળી શકે, પોતે જ પોતાના વિચારનો બંધિયારો થઈ જાય. જેમ કરોડિયો પોતાની જાળમાં ફસાય, એમ વિચારોની પણ એક એવી સ્થિતિ છે કે વિચાર કરનાર પોતે જ વિચારમાં એના વમળોમાં અટવાઈ જાય. પરંતુ વિચારનો આધાર શું, વિચારનું અવલંબન શું, વિચારનું અધિષ્ઠાન શું, આ મનન ચિંતન અનુપ્રેક્ષા નિધિધ્યાસન અને ધ્યાન જો વ્યવસ્થિત કરવામાં આવે તો એ વિચારમાં નિર્દિષ્ટ પરમ તત્વ સુધી જીવ પહોંચી શકે છે. કૃપાળુ દેવે અહીંયા એક વાત મૂકી છે, બહુ સરસ મૂકી છે, કે સત હાલ તો કેવળ અપ્રગટ રહ્યું જણાય છે. સત આ ચેતન દ્રવ્ય, આ જે આત્મા છે, આ જીવ દ્રવ્ય છે, એ હાલ અપ્રગટ, ક્યાંય પ્રગટ રૂપમાં દેખાતું નથી. છે ઘણા જીવો કેટલા, ચેતન દ્રવ્ય કેટલું, અનંતા અનંત જે જીવ છે એ બધાની અંદર ચેતન દ્રવ્ય તો છે, પણ પ્રગટ નથી. તિરોહિત ભાવે છે, આવરણ છે, કંઈ પ્રગટ સ્વરૂપ એનું જોવામાં આવતું નથી. કેટલા બધા સાધકો છે, કેટલા બધા જિજ્ઞાસુઓ છે, કેટલી સંખ્યામાં મુમુક્ષુઓ છે, કેટલી સંખ્યામાં સાધુઓ છે, મુનિઓ છે, પણ આ સત કેવળ અપ્રગટ રૂપ રહ્યું જણાય છે, કેવળ શબ્દ મૂક્યો છે. ડિસ્પાઇટ ઓફ ઓલ ધીઝ થિંગ્સ, આ બધું જ હોવા છતાં સતનું પ્રગટ સ્વરૂપ જગતના જીવોને ક્યાંય ભાસતું નથી. આવું સતનું પ્રગટ સ્વરૂપ ક્યાંય અનુભવમાં જોવા મળતું નથી. આ દશા અત્યારનું જે કાળ અપેક્ષા એ જ્ઞાનીની વાત છે તે સમજવા પ્રયત્ન કરીએ. હાલ સત, હાલ તો કેવળ અપ્રગટ રહ્યું દેખાય છે, પાછું દેખાય છે, એટલે હાલ જે દેખાય છે એ સત નથી, પણ સતના નામે રહેલી ભ્રાંતિ છે. એટલે દેખાય છે અને કેવળ અપ્રગટ, બિલકુલ એમાં સત છે જ નહીં, અને છતાં સત હોવાની જગતના જીવોને ભ્રાંતિ છે. સત હાલ તો કેવળ અપ્રગટ રહ્યું દેખાય છે, જુદી જુદી ચેષ્ટાએ તે હાલ પ્રગટ જેવું માનવામાં આવે છે, જુદી જુદી ચેષ્ટાએ તે હાલ પ્રગટ જેવું માનવામાં આવે છે, પણ તેવું નથી, પણ તેવું નથી. વાત શેની ચાલે છે? સતની. જ્ઞાની પુરુષ આપણને સત તરફ લક્ષ્ય કરાવે છે. જગતની અંદર જાણવા જેવું હોય તો તે સત, પ્રાપ્ત કરવા જેવું હોય તો પણ તે સત, સાક્ષાત્કાર કરવા જેવો હોય તો પણ તે સત, અને જે સ્વરૂપની પ્રાપ્તિ કરવાની છે તે પણ તે સત. પરંતુ એની મુશ્કેલી એ છે કે કેવળ અપ્રગટ જેવું જણાય છે. હવે એ જણાય છે એની અંદર જે બીજી દુવિધા ઉત્પન્ન થઈ ગઈ છે તે કેવી છે? જુદી જુદી ચેષ્ટાએ તે હાલ પ્રગટ જેવું માનવામાં આવે છે, નહીં માનવામાં આવે છે. કઈ અપેક્ષાએ? તો જુદી જુદી ચેષ્ટાઓ જે છે સતના નામની ચેષ્ટાઓ જે છે એમાં સતને માનવામાં આવે છે, પણ તેવું નથી. પણ આ સત જેવું માનવામાં આવે છે તેવું નથી. ચેષ્ટાઓ કઈ? તો કે છે યોગાદિક સાધન, આત્માનું ધ્યાન, અધ્યાત્મ ચિંતન અને વેદાંત શુષ્ક વગેરેથી. આ બધી ચેષ્ટાઓ છે. આ ચેષ્ટાઓ છે અને એના દ્વારા તેને સત માનવામાં આવે છે, પ્રગટ જેવું માનવામાં આવે છે કે સત પ્રગટ થઈ ગયું, પણ તેવું નથી. ખૂબ માર્મિક વાત છે, સમજવી જરા કઠિન પડે, કારણ કે આપણે તો કદાચ આમાંની એકેય ચેષ્ટામાં ન હોય એવું પણ બની શકે, અને આપણે આમાંની ચેષ્ટામાં હોય અને સતની ભ્રાંતિના શિકાર પણ બન્યા હોય એવું પણ બની શકે. બંને સંભાવનાઓ છે. કાં તો આ વિષય આપણી પહોંચની બહાર છે, અને કાં વિષયમાં આપણે એટલા બધા ગરકાવ થયા છે કે આપણે એમ થાય કે આ વાત બરોબર નથી. આપણી પોતાની જ માન્યતા છે કે ના ના આ સત જ છે. કેવી કેવી ચેષ્ટાઓ થતી હોય અને છતાં તેમાં સત પ્રગટ ન હોય અને પ્રગટ જેવું ભાસે. સત પ્રગટ ન હોવા છતાં પ્રગટ જેવું ભાસે એવી ચેષ્ટાઓ કઈ? તો યોગાદિક સાધન, તો એની અંદર જે ચેષ્ટાઓ છે તે જ્યારે ચેષ્ટા બની રહી છે અને ઉપયોગની સાધના બનતી નથી. ચેષ્ટા मन वचन अने कायानी चेष्टाओ होय छे। एक योगादिक साधन, आ योगादिक एवं साधन के जेनी अंदर जीव ने भ्रांति थाय के मने आत्मज्ञान प्राप्त थई गयो। समझो के कोई एम के बे कलाक सुधी हूँ आम पद्मासन लगावीने समाधि में बेसू छू, आत्माना उपयोगनी लीनता पण न होय, स्वरूपना लक्ष्य थी घणो दूर होय, हठयोगनी प्रक्रिया में पण बे कलाक नहीं पण बे महीना पण बेसी सकाय, छता त्यां सत प्रगट न होवा छता प्रगट जेवू सत छे तेवी भ्रांति उत्पन्न थई सके। योगादिक साधन, आ योगादिक साधन ना अनेक विध प्रकार ना योगो छे, अनेक विध प्रकार ना योगो छे। अष्टांग योगनी साधना जुदी जुदी प्रकार ना, आजे तो दुनिया नी अंदर सौथी वधारे जो सतना नामे भ्रांति चालती होय तो योगना नामे छे। दुनिया भर नी अंदर योगा 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 चालू छे, टीवी नी चैनलो योगा, वेबसाइट योगा, इंटरनेट योगा, वीडियो कैसेट बीजू तीजू चारे बाजू अने बधी जगह जुओ एटले कई ने कई आम क्रिया हशे, आम क्रिया हशे, आम हशे, बैठो हशे, उठो हशे, आडो हशे, अवड़ो हशे, जुदी जुदी प्रकार ना रोज 15 मिनिट 20 मिनिट अर्धो कलाक बतायवा ज करे बधु, अने आपणे एम थाय के आ बधा आत्मा प्राप्त थई गया, बधा ज्ञानी थई गया, आ दुनिया में बधाने सब प्रगट थई गयु, कोई आम बैठो छे ने कोई आम बैठो छे ने कोई कई कई कार्यक्रम चाल्या करे छे, योगना नामे क्लास चाले अने हजारो रूपिया एना फी आपवामां आवे, एक प्रकारनी फेन्सी थई जाय। कारण बहु मजानी वात छे, भ्रांतिमां ज्यारे जीव पकड़ाई जाय, भ्रांतिजन्य सुख ज्यारे मळे, भ्रांतिजन्य मान्यता ज्यारे उभी थाय त्यारे एमां पण एक प्रकारनो आनंद अनुभवाय छे, અને એ આનંદ અહમજન્ય હોય છે। પોતાનું સ્ટેટસ હું કંઈક બીજા કરતા, સમથિંગ આઈ એમ અનકોમન, આવી પ્રકારની ભ્રાંતિ થાય, એમાં એનામાં ને એના પડોશીમાં કંઈ ફેર ન હોય, આ યોગ ક્રિયા કરતો ઓલો ન કરતો હોય, પણ જ્યાં સુધી કષાયના પરિણામ છે ત્યાં સુધી બે સરખા છે, કદાચ પડોશીમાં સમતા ભાવ વધારે હશે કે જે એકેય પ્રકારનો યોગ ક્રિયા કરતો નથી, એનામાં કદાચ ખમી ખાવાની વૃત્તિ વધારે હશે, ઉપશમ ભાવ વધારે હશે, અને આ કરનારમાં વધારે તેજ હશે, આકરો હશે, એની આકરાશ એવી હશે કે પાડોશી તો શું પણ ઘરના લોકોથી પણ સહન થતી નહીં, કારણ કે આ ભાઈ ધાર્મિક થઈ ગયા। યોગાદિ ક્રિયાઓ અહીંયા કે છે એને એવું માનવામાં આવે, પ્રગટ જેવું માનવામાં આવે, આવી ચેષ્ટાઓમાં જ્ઞાની કહે છે પણ તેવું નથી। ધ્યાન આ એક બીજી પ્રકારનું ચાલ્યું છે, ધ્યાનની શિબિરો કેટલી બધી સુલભ થઈ ગઈ છે, અને કોઈ તો સહજ ધ્યાન તમે બેસો ને તમને પરમાત્મા દેખાડી દો, કોઈ કે 10 દિવસ આવો, કોઈ કે 5 દિવસ આવો, કોઈ કે 3 દિવસ આવો, કોઈ કે 1 મહિનો આવો, ત્યારે અમુક લોકો કે અરે આટલી બધી વાર હોય મારી પાસે આવો, તું સહજ ધ્યાન બેસ અને તને ધ્યાન થઈ જશે, એનું ધ્યાન થઈ જાય, પણ એક એવી જબરજસ્ત અંદરની ગ્રંથિમાં ભ્રાંતિ ઊભી થઈ જાય કે સત પ્રગટ જેવું દેખાય આ ચેષ્ટાના કારણે, અને એની માન્યતા ઊભી થઈ જાય તેમ માનવામાં આવે છે પણ તેવું નથી। માનવામાં આવે છે એટલે માન્યતાના આધાર ઉપરની દ્રઢતા ઘણી છે પણ તેવું નથી। ચિંતન, જુદી જુદી પ્રકારના જીવ વિચારોના વમળમાં અટવાઈ જાય, કેટલા બધા વિચારોના વમળમાં અટવાઈ જાય અને વિચારોની અંદર એ તર્કવાદમાં ચાલ્યો જાય. તર્કવાદમાં ચાલ્યો ગયેલો જીવ એને પોતાને હું ચિંતન કરી રહ્યો છું અને ચિંતનની અંદર મને તત્વની ઉપલબ્ધિ થઈ રહી છે, આવી એક ભ્રાંતિ થાય. વાદ વિવાદે રે તર્ક પરંપરારે પારન પહોંચે કો વસ્તુગતે કહે રે તે જગ વિરલા જો પંથળો નિહાળું રે બીજા જીન તણો રે. આનંદગંજીએ અહીંયા દોર્યું છે કે આવું ચિંતનના બહાના હેઠળ, ચિંતનની ચેષ્ટા હેઠળ તત્વની ઉપલબ્ધિ થઈ રહી છે, પરંતુ દિશા વિના, લક્ષ્ય વિના, માત્ર મતિકલ્પનાથી, જલ્પનાથી કરવામાં આવેલું ચિંતન વિચારોના વમળના રૂપની અંદર ફેરવાય છે અને જીવમાં સંકલ્પ વિકલ્પની જબરજસ્ત ધારા ઉત્પન્ન થાય છે અને એમાંય મૂંઝાય છે. ક્યારેક ક્યારેક આવો આધ્યાત્મિક બેલેન્સ ગુમાવે છે અને એને આપણે કહીએ છીએ કે હમણાં આનું ખસી ગયું છે, જાજુ એની નજર એની પાસે જવું નહીં, કારણ કે જાશે એટલે તરત જ એના ઉભરા બધા બહાર આવશે. અસંતુલિત અવસ્થા મનની થઈ જાય, કારણ અધ્યાત્મ ચિંતન માનસિક પરમાણુઓને શાંત કરે. મનના જે પરિણામ છે, ચિત્તની ચંચળતા છે, એને સ્થિરતા આપે. ચિંતનનું પરિણામ યોગનું સ્થૈર્ય હોય, ચિત્તનું ધૈર્ય હોય, અને જેને આ ચંચળતા વધે, સંકલ્પ વિકલ્પની ધારામાં અટવાતો જાય અને ત્યાર પછી એમાંથી આ પ્રકારનો ઉરાંગ ઉટાંગ બોલવાની અવસ્થા એમને થઈ જાય, એને કહે છે અપલાપ, બૌદ્ધિક અપલાપ. જ્ઞાનીઓએ શબ્દ પ્રયોગ મૂક્યો છે બૌદ્ધિક અપલાપ. ફાવે તે સંગત વિસંગત અસંબંધ સંબંધ બોલ્યા કરે અને એમ માને કે હું જ્ઞાની થઈ ગયો છું. ઉન્મત્ત પ્રલાપ, ઉન્મત્ત પ્રલાપ, ચિત્તની ઉન્માદપૂર્ણ અવસ્થા ઉત્પન્ન થઈ જાય. એટલું બધું ચિંતનનું ભાર એમાંથી સામાન્ય રોગ તો જેને કહીએ કે બીપી વધી જાય, ડાયાબિટીસનો પારો વધી જાય, આ બધા ચિંતનના દુષ્પરિણામ છે. આ સ્થિતિમાં જગતના જીવો એમ માને કે સત પ્રગટ થઈ રહ્યું છે, પણ તેવું નથી. જે ચિંતન યોગની સ્થિરતા ન આપે, મનની શાંતિ ન આપે, તે ચિંતન નથી. ધર્મની પહેલી કસોટી શું? પરમાર્થ માર્ગે આચરવામાં આવતી ક્રિયા અથવા વ્યવહાર તેનું સ્વરૂપ કોઈ પણ પ્રકારનું હોય, પણ તે ધર્મ છે. જે જીવને આત્મ સ્વરૂપની પ્રાપ્તિ તરફ લઈ જાય એવી ક્રિયા, એવી પ્રક્રિયા, એવો વ્યવહાર, એવું આચરણ, એવી વિધિ એ ધર્મ છે. એનું પહેલી કસોટી શું? તો કે જે પહેલી કસોટી, પીસ ઇઝ ધ બિગિનિંગ ઓફ ધ રિલિજન, એનો પ્રારંભ શાંતિની અનુભૂતિ છે. નાનું એવું ક્રિયા કરી, નાના એવા ધર્મનું અંશે પણ આચરણ કર્યું એટલે એની પહેલી નિષ્પત્તિ શું? શાંતિ. શાંતિ સિવાય બીજું કંઈ ઉત્પન્ન થઈ શકે નહીં, અને જો બીજું ઉત્પન્ન થાય તો તે ક્રિયા ધર્મની નથી એમ માની અને ત્યાં અટકી જવું. જે ક્રિયા, જે વ્યવહાર, જે સાધન, જે સાધના, એમાંથી આ જીવને તાપ સંતાપ ઉતાપ જ ઉત્પન્ન થાય, હતો એના કરતી વધારે આકરો થાય, તો તે ક્રિયામાં એણે અટકી જવું કે આ ક્રિયા ધર્મની આત્મપ્રાપ્તિની સતની પ્રાપ્તિની નથી. આ બધા લક્ષણો અસતના છે, સતના નથી. પીસ ઇઝ ધ બિગિનિંગ ઓફ ધ રિલિજન. કંઈ પણ ક્રિયા કરીએ, સ્વાધ્યાય વાંચીએ, જીવને શાંતિ મળવી જોઈએ, હતો એનાથી વધુ શાંત થાય. ભક્તિ કરે હતો એના કરતા એના દેહના પરમાણુઓ સ્વસ્થ થાય, શાંત થાય. પાણી જેમ ઉકળતું હોય, ઉકળતા પાણીને અગ્નિ જો બંધ કરી દેવામાં આવે તો થોડા વખત સુધી પાણીની સ્થિતિ શું થાય? પાણી ઠરીને ઠામ થાય. શીતળપણાને ભજે, પોતાના સ્વભાવમાં આવી જાય, પણ અગ્નિના સંયોગે એમાં ઉષ્ણતા છે અને ઉબલતા પણ છે. એમ આ જીવ સંસારના અગ્નિના પ્રયોગે આ જીવની અંદર ઉબલતા પણ છે અને ઉષ્ણતા પણ છે. હવે જો એ સંસારથી વિરક્ત થાય, થોડો સમય એનો ગેસ બંધ થઈ જાય, અગ્નિનો સંબંધ એનાથી દૂર થાય, તો આ પાણીની જેમ આ જીવ પોતાના સ્વભાવને ભજે છે. એ સ્વભાવમાં શીતળતા પણ છે અને સ્થિરતા પણ છે. પાણી જેમ ઠરીને ઠામ થાય, એમ જીવ ઠરીને ઠામ થાય. જો એને સાચો ધર્મ 5 મિનિટ માટે પણ પ્રાપ્ત થાય તો આ ધર્મની કસોટી છે. એટલે મેં કેટલી ક્રિયા કરી, કેટલો સમય કરી, એનું માપદંડ નહીં લેવાનું. આ અધ્યાત્મ માર્ગ છે. માપદંડ એ લેવાનું કે પરિણામ શું આવ્યું, પરિણામ શું આવ્યું. જીવના પરિણામ તાપ સંતાપના થયા અને મેં ધર્મ કર્યો એમ કેવું છે? જીવના પરિણામ ક્રોધમાન માયાના થયા અને મેં ધર્મ આચર્યો એમ કેવું છે? સમજવું તો પડશે ને ક્યારેક. જાગૃતિ કોને કહે? તો અહીંયા કહે છે કે ધર્મની કસોટી શાંતિ છે અને પૂર્ણ શાંતિમાં ધર્મની સમાપ્તિ છે. જેને પૂર્ણ શાંતિ પ્રાપ્ત કરી છે એવા અરિહંત પરમાત્મા, એને હવે કયો ધર્મ કરવાનો, કઈ ક્રિયા કરવાની? એ કઈ નહીં, કારણ કે એ પૂર્ણ શાંત થયા છે. એ પરમાત્માનું સ્વરૂપ પૂર્ણ શાંત છે. એના આત્માના બધા જ ગુણો પૂર્ણ રૂપે આવિર્ભૂત થયા છે. તો આ જ સમજ છે કે ચિંતન, એ ચિંતન દ્વારા ચિત્તની અશાંતિ જો જન્મતી હોય તો તે ચિંતન સમજી લેવું દિશા સાચી નથી. અને ચોથી વાત કરી છે, વેદાંત શુષ્ક એટલે ધર્મનું એક સ્વરૂપ આપણે ત્યાં વાદ વિવાદનું ગણાતું. નૈવાદ, નિક્ષેપવાદ, ન્યાયવાદ, તર્કવાદ અને એમાંથી થાય જલ્પવાદ અને વિતંડાવાદ, આ બધા ધર્મના સ્વરૂપ ગણાતા. પંડિતો ભેગા થાય, સામસામાં બેસે, બે ન્યાયાધીશ બનાવે, 6-6 કલાક, 8-8 કલાક, 12-12 કલાક, 1-1 દિવસ, 2-2 દિવસ, 8-8 દિવસ, 2-2 મહિના, 4-4 મહિના એક પ્રશ્ન મૂકી દે અને પ્રશ્નમાંથી બુદ્ધિ લડાવ્યા કરે અને વિતંડા વાડમાં અટવાયા કરે અને એની અંદર સાચા ખોટા આક્ષેપ પ્રતિ આક્ષેપ દલીલ પ્રતિ દલીલ વાદ વિવાદ, જેમ કોર્ટની અંદરનું જે સ્વરૂપ છે કજિયાનું, કે મૂળ વસ્તુને કોર્ટની અંદર હકીકતને કોઈ સંબંધ હોતો નથી. આરોપી એક બાજુ છે, બચાવકાર બે બાજુ છે, બેને બોલવાની મનાઈ હોય છે કોર્ટમાં, ખબર છે, એને નથી બોલવાનું. કોને બોલવાનું છે? ઉછીનો કજિયો લઈને જેને વરે બેને લૂંટી લેવા છે એને બોલવાનું હોય છે. પછી એને ફાવે એમ કે મારા હસીલે આમ કર્યું તો પછી ઓલા આમ કર્યું, આને બધી કલ્પના ને જલ્પના યુક્તિ ને પ્રયુક્તિ વાદ ને વિવાદ છળ ને કપટ પ્રપંચ ને આવી બધી મેલી રીત એ બધી કરે. ઓલો આજે બ્રીફ તૈયાર કરે, કાલે કરે, પરમદી કરે, ચોથે દી કરે, રોજે રોજ હેલા કરે, આ કોર્ટમાં, ઓલી કોર્ટમાં, ઉપલી કોર્ટમાં, ઇથી ઉપરની કોર્ટમાં, આ બધું કરે. ઓલે બે પક્ષકાર કે આવું આપણે કાંઈ થયું નહોતું, આવું તો કઈ હતું નહીં, આવું તો કોઈ કીધું નતું, આવું બન્યું નતું. પણ હવે વકીલ એમ કે ડબડબ તમારે કરવાનું નથી, અમને વધારે ખબર પડે, તમારે કેસ જીતવો છે ને, ચાલ્યા કરે. અને કેસ હારી જાય એટલે શું કે આ ન્યાયાધીશો બધા કેવા તમને ખબર છે ને, ચાલ્યા કરે. આ સંસાર છે ભાઈ, પણ આ સ્વરૂપ જ્ઞાનીઓ કી છે કે એનાથી પ્રભાવિત થઈને જે સંસ્કૃતિ આવી, જે પ્રકારનું આવું ધર્મનું સ્વરૂપ વિવાદનું આવ્યું, અને ધર્મ કયો શ્રેષ્ઠ, તો સામસામી ચર્ચા, વાદ વિવાદ, તર્ક વિતર્ક, વિતંડાવાદ, એની અંદર જે પરાજિત થાય એનો ધર્મ ખોટો અને જે જીતે એનો ધર્મ સાચો. પછી એનાથી એને પૂછે કે તને આત્માની ઉપલબ્ધિ થઈ, તો કે એ મને થઈ નથી, પણ ધર્મ મારો સાચો, ધર્મ મારો સાચો. ઓપરેશન સક્સેસફુલ, પેશન્ટ ડાઈડ. તર્કમાં ને વાદ વિવાદમાં ને યુક્તિ પ્રયુક્તિમાં હું જીતી ગયો, પણ મારો આત્મા મરી ગયો. તો આત્મા મરી જાય, ચૈતન્ય પ્રગટ ન થાય, પોતાનું સ્વરૂપની ઝાંખી ન થાય, અને કેવળ આપણે આ વાદ વિવાદની અંદર, કલ્પના જલ્પનાની અંદર, તર્ક કુતર્કની અંદર ધર્મને સિદ્ધ કરવા નીકળીએ, એમાં આ બધા નૈવાદ, નિક્ષેપવાદ, આ ભંગીઓ, આ અનેક પ્રકારનું. જૈન દર્શને એના સમાધાન માટે કહ્યું કે વસ્તુને સમજવા માટે સ્યાદવાદ અપનાવવો પડે. વસ્તુ ગમે તે નહીંથી કહેવામાં આવી હોય, ગમે તે યુક્તિ પ્રયુક્તિથી કહેવામાં આવી હોય, વસ્તુનું સ્વરૂપ એનું એક અંશ સમજાવવા માટે થઈને કોઈ પણ પ્રકારના તર્કનો આશરો લેવામાં આવ્યો હોય, પણ જીવે અપેક્ષાએ બીજા ધર્મો વસ્તુના છે, પદાર્થના ધર્મો બીજા છે, ગુણો બીજા છે, અને અપેક્ષાએ વસ્તુને સમજવાનો પ્રયત્ન કરે તો વસ્તુનું સંપૂર્ણ સ્વરૂપ સમજી શકાય છે. એને સ્યાદવાદ કહે છે અથવા અનેકાંતવાદ કહે છે, કે એક જ દ્રષ્ટિકોણથી સાબિત કરવામાં આવેલી વસ્તુ સત્ય છે એવું ન માનવું, એનો બીજો દ્રષ્ટિકોણ પણ હોઈ શકે છે, આવી સંભાવના સાથે અનુભૂતિના સ્તર ઉપર જવું, અને અનુભૂતિના સ્તર ઉપર જે વસ્તુ આપણને અનુભવમાં આવે તે સાચી, કહેવામાં આવે તે નહીં, સાંભળવામાં આવે તે પણ નહીં. એ બધી વસ્તુ અનુભૂતિ તરફના પૂરક પરિબળ છે, એ પૂરક પરિબળથી જાય. એટલે કહ્યું શુષ્ક ચર્તા, કૃપાળુ દેવે આ બધી વાત મૂકી, ક્રિયા જડતા અને શુષ્ક જ્ઞાન. મુક્તિને માર્ગને શોધવા વાળા, જગતમાં એની આરાધના કરવા વાળા આ મુમુક્ષુ આ જગતમાં છે. જ્ઞાની પુરુષે આ કાળની અપેક્ષાએ આત્મસિદ્ધિ શાસ્ત્રમાં આત્માની મુક્તિ માટે પ્રયત્ન કરનાર આરાધક જીવોના બે ભાગ પાડ્યા, જેને આત્મા જોઈતો નથી એના નહીં, જે આત્માની આરાધના કરે છે એવા જીવોના બે ભાગ. કોઈ ક્રિયા જડ થઈ રહ્યા શુષ્ક જ્ઞાન માં કોઈ માને માર્ગ મોક્ષનો કરુણા ઉપજેજો. જ્ઞાનીને કરુણા આવે છે કે કોઈ આવા બાહ્ય યોગાદિક સાધનોની ક્રિયામાં જ અટવાઈ ગયા છે, અને કોઈ આવી જ્ઞાનની શુષ્કતાની ચર્ચામાં જ એકાંતપણે આથડી રહ્યા છે, અને મોક્ષનો માર્ગ માને છે, આવું માનવામાં આવે છે કે આ સત અમને પ્રગટ થયું છે અથવા અમે સતને પ્રગટ કરી રહ્યા છીએ. પણ જ્ઞાની કહે છે કે તે હાલ પ્રગટ જેવું માનવામાં આવે છે, પણ તેવું નથી, એવું નથી. જીનનો સિદ્ધાંત છે કે જડ કોઈ કાળે જીવ ન થાય અને જીવ કોઈ કાળે જડ ન થાય, તેમ સત કોઈ કાળે સત સિવાયના બીજા કોઈ સાધનથી ઉત્પન્ન હોઈ શકે જ નહીં, આવી દેખીતી રીતે સમજાય તેવી વાતમાં મૂંઝાઈને જીવ પોતાની કલ્પનાએ સત કરવાનું કહે છે, પ્રરૂપે છે, બોધે છે, એ આશ્ચર્ય છે. એક સિદ્ધાંત બતાવ્યો જિનેશ્વરનો, શું સિદ્ધાંત? જડ અને ચેતનનો, તો કે જડમાંથી ક્યારેય ચેતન ન થાય અને ચેતનમાંથી ક્યારેય જડ ન થાય. જડ કોઈ કાળે જીવ ન થાય, જીવ કોઈ કાળે જડ ન થાય.
જડથી ચેતન ઉપજે, ચેતનથી જડ થાય, એવો અનુભવ કોઈને ક્યારે કદી ન થાય.
વાત તો બહુ સરસ છે. ક્યારે આવું ન બની શકે, આ ત્રિકાળી સત્યનો સિદ્ધાંત એમ કે છે કે સત કોઈ કાળે સત સિવાયના બીજા કોઈ સાધનથી ઉત્પન્ન હોઈ શકે જ નહીં. સત ક્યારેય પણ સત સિવાયના બીજા કોઈ સાધનોથી ઉત્પન્ન હોઈ શકે જ નહીં. આવી દેખીતી રીતે વાત સમજાય છે, છતાં જીવ તેમાં મૂંઝાઈને પોતાની કલ્પનાએ સત કરવાનું કહે છે, પ્રરૂપે છે, બોધે છે. આ આશ્ચર્ય છે.
જડ અને જીવ, જેમ જડ અને જીવ કોઈ કાળે જડમાંથી જીવ ન થાય, જીવમાંથી જડ ન થાય. બહુ સમજવા જેવી વાત છે, જે હજુ આજનું વિજ્ઞાન સમજી શકતું નથી. જડમાંથી જીવ ઉત્પન્ન થઈ શકે નહીં. શરીર જડ કે નહીં? શરીર જડ, પુદ્ગલ પરમાણુનો આ પિંડ, આમાંથી જીવની ઉત્પત્તિ થાય ખરી? ન થાય. માટે જીવ છે અનુત્પન્ન છે. સંયોગોથી ક્યારે આ જીવ પદાર્થ ચેતન સત્તા કોઈ પણ સંયોગોથી ઉત્પન્ન ન થઈ શકે. ચોપદનો પત્ર, કોઈ પણ સંયોગી દ્રવ્યથી આ ચેતન સત્તા પ્રગટ થવા યોગ્ય નથી. અસંયોગી હોવાથી નિત્ય છે, અવિનાશી છે. સિદ્ધાંતને સમજી લઈએ, વસ્તુ ઘણી સરળ થાય. હવે જ્યારે કોઈ પદાર્થ કોઈથી ઉત્પન્ન થઈ શકે નહીં, ત્યારે આપણે જગતની અંદરના જે સંબંધ છે, પિતા પુત્ર કાકા ભત્રીજા બીજા ત્રીજા, આ બધા સંબંધ સંયોગના કે જડમાંથી પેદા થયેલા જીવો છે. માત્ર સંયોગ છે. અનુત્પન્ન એવો આત્મા ઉત્પન્ન થઈ શકે અને ન થઈ શકે તો આ જગતની અંદર કોઈ પણ જીવને વિશે પિતા પુત્ર પણ સંભવી શકે? સંયોગથી સંબંધ, આ વ્યવહારિક સંબંધ છે. વ્યવહારિક સંબંધ શક્ય છે પણ પારમાર્થિક સંબંધ નથી. પ્રત્યેક જીવ દ્રવ્ય સ્વતંત્ર છે, પ્રત્યેક જીવ દ્રવ્ય પોતાના કર્મ સાથે આબદ્ધ થયેલું છે, પ્રત્યેક જીવ દ્રવ્ય પોતપોતાના કર્મ અનુસાર એનું પરિભ્રમણ સંસારમાં ચાલ્યા કરે છે. ઈચ એન્ડ એવરીબડી ઇઝ ઇન્ડિપેન્ડન્ટ એન્ડ ઓટોનોમસ. ઇટ હેઝ ગોટ ઇટ્સ ઓન એન્ટિટી. ઇટ હેઝ નથિંગ ટુ ડુ વિથ અધર્સ. એ પોતાના કર્મ પૂરા થાય એટલે જીવ પોતાના પ્રયાણમાંથી નીકળીને બીજે ચાલ્યો જાય. એને સંયોગ સાથે કોઈ સંબંધ નથી. જ્યાં સુધી ઋણાનુબંધ છે ત્યાં સુધી સંયોગી સંબંધ છે. સંયોગી સંબંધ કોઈ કાયમી નથી. એની ઈચ્છા હોય તો કાયમી રહી શકે નહીં, કોઈ રાખવા માગે તો પણ રહી શકે નહીં, અને પોતે ઈચ્છે તો પણ રહી શકે. વસ્તુનું સ્વરૂપ જો સમજાય, મોહની ગ્રંથિ તૂટે, અને મોહની ગ્રંથિ તૂટે કષાયનું જોર ઘટે. કષાયનું જોર ઘટે તો આ આત્માની જે કંઈ સતની શક્તિઓ છે એને પ્રગટ થવા માટેના આવરણો એ થોડા શિથિલ થાય, બંધનો શિથિલ થાય. કોઈ કાળે સત સિવાયના બીજા કોઈ સાધનથી ઉત્પન્ન હોઈ શકે નહીં. તો સતની ઉત્પત્તિ, સત અપ્રગટ છે પણ સત પ્રગટ થાય એ સત પ્રગટ કરનાર સાધન પણ સત હોવું. સત વિના ન થાય. પ્રગટ સતથી પ્રગટ દીવો છે એ પ્રગટ દીવાથી જ બીજો દીવો પ્રજ્વલી શકે. બીજો દીવો પણ ડેડ છે, કોળિયું જ છે, વાટ જ છે, ઘી છે, જ્યોત નથી. તો એનાથી બીજા ગમે તેટલા દીવા એની સાથે સ્પર્શમાં લાવવામાં આવે, સંપર્કમાં લાવવામાં આવે, દીવો પ્રગટી શકે નહીં. એક જાગૃત પુરુષ છે, એક સત છે, પ્રગટ સત છે, એ પ્રગટ સતના સહારે જ, જ્યાં સત પ્રગટપણે રહેલું છે તેમાંથી જ સતની પ્રગટપણું જણાય છે. જ્યાં સત જ નથી, માત્ર ચેષ્ટા જ છે અને તે ચેષ્ટા શરીર આધારિત છે, દેહાદિક ક્રિયા છે, દેહની સાથે સંલગ્ન ક્રિયા છે. ગમે તેવી માન્યતા હોય તો પણ એમાં જો ઉપયોગ ન હોય, એમાં જો ભાવ ન હોય તો એમાંથી સતનું પ્રગટ થવું સંભવિત નથી. સત કોઈ કાળે સત સિવાયના બીજા કોઈ સાધનથી ઉત્પન્ન હોઈ શકે જ નહીં. તો સત પ્રગટ થાય એ સત સતના સહારે પ્રગટ થાય, સતના અનુસંધાને પ્રગટ થાય, સતના યોગે સત પ્રગટ થાય, અસતના યોગે સત પ્રગટી શકે નહીં. એટલે આવી જુદી જુદી ચેષ્ટાઓ એ દ્વારા તે સત પ્રગટ જેવું માનવામાં આવે છે પણ તે તેવું નથી. કારણ કે સત કોઈ કાળે સત સિવાયના બીજા કોઈ સાધનથી ઉત્પન્ન હોઈ શકે જ નહીં. જો છે ઉત્પન્ન શકે જ નહીં એવી આવી દેખીતી સમજાય તેવી વાત. આ વાત કેવી કીધી? દેખીતી સમજાય તેવી વાત. આ સમજાય ક્યારે? આ વાતને સાંભળવાથી ન સમજાય. વિચારણામાં લઈએ કે વાત તો જ્ઞાની કે છે, એનું રહસ્ય સમજવા માટે હું પ્રયત્ન કરું, એનો ભાવ પકડવા માટે પ્રયત્ન કરું, એનો મર્મ શું છે? કે સત સિવાયના કોઈ સાધનમાંથી સત પ્રગટે નહીં. જડમાંથી કોઈ દી જીવ ન થાય, જીવમાંથી કોઈ દી જડ ન થાય. એમ જ્ઞાની ઉદાહરણ સાથે કહે છે કે ભાઈ તારું સાધન ગમે તેવું હોય પણ સત સિવાયનું સાધન હશે તો એમાંથી સતનું પ્રગટીકરણ થશે નહીં. તો મારી યોગાદિક ક્રિયાઓ છે, શરીર આદિની ચેષ્ટાઓ છે, ધર્મના નામે થતી બીજી ક્રિયાઓ છે જેનો આધાર જડ છે, જેનો આધાર દેહ છે, જેનો આધાર પર છે, સતની ઉત્પત્તિ નહીં થાય. માનવામાં આવે સત પ્રગટ જેવું જણાય માનવામાં આવે પણ તે તેવું નથી. આ જગતના જીવોને મુમુક્ષુઓ સાધકો કયા સ્ટેજ ઉપર ભ્રાંતિમાં અટવાઈ જાય છે? અમુક સ્ટેજ ઉપર કે જે ક્રિયા છે એ જડની જ ક્રિયા છે. પછી કૃપાળુ દેવે બહુ સૂક્ષ્મ રીતે આવી વાતને મર્મભેદી વાત મૂકી છે. એક વાત આવે છે સુધારસની, બીજી વાત આવે છે શ્વાસોશ્વાસની, એ કે બધું બરોબર પણ આપનાર કોણ જોઈએ? સત. બાકી નહીં તો જડની ક્રિયા જડ જ રહે, એમાંથી કોઈ કાળે આત્મા પ્રગટ ન થાય, થઈ શકે જ નહીં. એટલે એમણે કહ્યું કે સુધાના દર્શન પછી આગળના અમને દર્શન થયા છે. અને તમે બંને જણા ત્યાં જે અટકા છો, સૌભાગભાઈને કહે છે તમે વિચારો. જુદી વાત છે, વિષય જુદો છે, પણ આ પુરુષને સમજવો છે. આ કાળની અંદર કોઈ એવા પુરુષની આપણને એના વચનો ઉપલબ્ધ થયા છે કે જેણે કાળ બળના કારણે સત્યના માર્ગ ઉપર આવેલા અવરણોને ભેદી નાખ્યા છે. ભેદી છેદીને જેને માર્ગનું દર્શન કરાવ્યું છે એ પુરુષના વચન છે, એ સત છે. અહો સત્પુરુષની મુદ્રા એ પણ સત છે અને સત્પુરુષના વચન એ પણ સત છે. એના વચનની અંદર એના શબ્દની રચના એ સત નથી, પણ એના શબ્દમાંથી નીતરી રહેલો જે ભાવ છે, આત્માના પ્રદેશથી લૂછાઈને આવેલી અમારી વાણી છે, આને તમે આગમ જ ગણજો, જીનાગમ ગણજો, એમ શબ્દ લખ્યો છે. તમે જીનાગમ જ ગણજો. જેમ અરિહંતની વાણી કેવળ આત્માને સ્પર્શીને આવતી વાણીમાં એમાં આત્માના જ ભાવો વ્યક્ત થતા ભરેલા છે, એમ અમારા બોધની અંદર કેવળ આત્મા કેવળ સત નીતરી રહ્યું છે. જેના જીવનમાં સત નીતરી રહ્યું છે, જેની વાણીમાં પણ સત નીતરી રહ્યું છે, જેની કાયા પ્રસમ જરતી સૌખ્ય આનંદ આપે, એના રોમે રોમની અંદર જે છે એ કેવળ સત સત અને સત જ છે. એટલે એની પ્રત્યેક ચેષ્ટા, આવા મહત્પુરુષની પ્રત્યેક ચેષ્ટાને વારંવાર નિધિ ધ્યાસન કરવું, 172. અને જે સત્પુરુષના ચરિત્રના રહસ્યને પામે છે તે સત્પુરુષ જેવો થાય છે. આ રહસ્યનું રહસ્ય, પ્રયત્ન કરીએ, યોગ મેળ્યો છે આપણને, સરળ છે, માત્ર આપણી મતિ કલ્પનાને જરા શાંત કરવાની જરૂર છે. કારણ કે હજી આપણી માન્યતાનું જોર ઘણું છે. આ માન્યતાના જોરને જરાક આપણે હળવું પાડવાની જરૂર છે. ઘણી વાર આપણે માનતા હોય, ગમે તે મારી માન્યતા છે, મારી માને, પણ ભાઈ થોડોક હળવો થાય, વાંધો નહીં, નહીં લૂંટાઈ જાય કઈ એમાં. માન્યતાના જોરને હળવું પાડવું. સત સિવાયના કોઈ પણ સાધનમાંથી સતની ઉત્પત્તિ ન થાય. હવે હું જે કઈ કરું છું એમાં સત્પુરુષનું અધિષ્ઠાન કેટલું, એનું અવલંબન કેટલું, કારણ કે મારે પ્રગટ કરવું છે સત, તો સાધન પણ સત હોવું જોઈએ. આપણે આગળનું એક કાવ્ય વાંચ્યું, કૃપાળુદેવે બહુ સરસ આપણને ઓળખાણ કરાવી કે જ્ઞાન જ્ઞાની માં કળો, પણ જ્ઞાનીને જે જ્ઞાન ભાષ્યા એ જ ઠેકાણે ઠરો. અરે આ બધી જ જગ્યાએ ગ્રંથો છે, કવિતા છે, ચાતુરી છે, આ બધું જ છે, પણ જ્ઞાન તો જ્ઞાની સિવાય ક્યાંય નથી, એમ સત સત્પુરુષ સિવાય ક્યાંય નથી, સત સત્પુરુષ સિવાય ક્યાંય નથી. અને સત જેને પ્રગટ કર્યું છે, નિસ્દિન જેને આત્માનો ઉપયોગ છે, આ સત પ્રગટ કર્યું એની નિશાની છે, એના લક્ષણ છે. એ જગતના કોઈ પ્રવાહમાં ક્યાંય રોકાતો નથી, જગતના કોઈ સંયોગોમાં ક્યાંય લેપાતો નથી, અને જગતની કોઈ ગ્રંથિમાં ક્યાંય બંધાતો નથી. બધી જ અવસ્થાની અંદર પોતાની જાતને નિર્લેપ રાખીને સંયોગોની કર્મની પૂર્વે નિબંધન કરેલા ઉદયની બધી જ અવસ્થાઓમાં એ નિર્લેપ બનીને ચાલ્યો જાય છે, ક્યાંય તદાકાર થતો નથી, ક્યાંય તન્મય ભાવે રોકાતો નથી, અને છતાં જે પરિસ્થિતિ આપણને છે એવી જ પરિસ્થિતિ એને છે. જ્ઞાની એમાંથી પસાર થઈ જાય છે અને આપણે એમાં ઓતપ્રોત થઈ જઈએ છીએ, તદાકાર થઈ જઈએ છીએ, તન્મય થઈ જઈએ છીએ. આપણે કષાય ભાવમાં આવી જતા વાર ન લાગે, આપણને ઔદારિક ભાવમાં આવી જતા વાર ન લાગે. જ્ઞાની પોતાની જાતને જુદો જ રાખે છે, ભિન્ન રાખે છે. જાણ્યો સર્વેથી ભિન્ન અસંગ, આવી પ્રતીતિ એની સતત જાગૃત છે. ગમે તેવો ઉદયકાળ હોય તો પણ જ્ઞાની તે ઉદયકાળમાં પોતાની ભિન્નતા અને પોતાની અસંગતાને અબાધિત રાખીને એ સંયોગોમાંથી પસાર થઈ જાય છે. એટલે કર્મના વેદન કરવાની સાથે નવા કર્મને ઉપાર્જન કરતા નથી. આવી દેખીતી સમજાય તેવી વાત, આ પેલા દેખીતી બરોબર ખ્યાલમાં આવે છે? જો આ વાત દેખીતી સમજાય એવી વાત છે, એનો મતલબ સાવસેલી છે. આ દેખીતી શબ્દ મૂક્યો સમજાય તેવી વાત પછી મૂકી, પણ દેખીતી સમજાય તેવી વાત હવે ખ્યાલ આવ્યો. જેમ આપણે ઘણાને છોકરાઓને બીજાને કે આ આ હાવ દેખાય એવી વાત સાચી છે તોય તને ખબર નથી પડતી, એના મતલબ કે તારી મૂળતા કેટલી. સમજાય પેલા જ્ઞાનીએ શબ્દ મૂક્યો દેખીતી. દેખીતી એટલે તું સ્થૂળ દ્રષ્ટિથી જો તો પણ તને સમજાય, સૂક્ષ્મ દ્રષ્ટિ તો પછીની વાત છે. હજી
શોધવાની જરૂર,
હા કઈ શોધવાની. આપણે જેને કીધું તારા હાથમાં બધી વાત છે તો દેખીતું છે, આ વસ્તુ પડી છે તો દેખીતી છે તોય તને ખબર નથી પડતી. આ મારા અલંકાર છે સોનાના છે દેખીતા છે. આ ફર્સ્ટ ક્લાસ અમારું આજે કે ટીવી છે જુઓ કેવું સરસ મજાનું છે, દેખીતું છે, શું મારે વખાણ કરવાના. આ મારું સ્કૂટર, આ મારા સાધન, આ મારી પેન, આ મારો કાગળ, આ મારા કપડાં દેખીતી રીતે ચોખ્ખા છે, એમાં કંઈ પૂછવાની જરૂર છે? આ સમજાતું નથી. દેખીતી રીતે રસોઈ સરસ બની છે, આ દેખીતી વાત છે. દેખીતીનો મતલબ એ કે સેજ સાજની અંદર માત્ર સ્થૂળ દ્રષ્ટિએ પણ જે વિચાર કરે એટલે તરત વસ્તુનું સ્વરૂપ પકડાઈ જાય, આ દેખીતી. બાકી સમજવા માટે જરા ઉપયોગ લગાવવો પડે, જરા ધ્યાન એના તરફ લેવું પડે, જરા ઊંડું ઉતરવું પડે તઈ સમજાય. જ્ઞાની કે છે આ વાત સત સત સિવાયના બીજા કોઈ સાધનથી ઉત્પન્ન હોઈ શકે જ નહીં. આ વાત કેવી કીધી? દેખીતી સમજાય એવી કીધી. દેખીતી સમજાય એવી વાતમાં મૂંઝાઈને, આમાં મૂંઝાઈ ગયો, દેખીતી વાતમાં જીવ મૂંઝાઈ ગયો. પોતાની કલ્પનાએ સત કરવાનું કહે છે, પ્રરૂપે છે અને બોધે છે, એ આશ્ચર્ય છે. આ જગતમાં કયું આશ્ચર્ય જ્ઞાનીને લાગે છે કે આવી દેખીતી વાત કે ભાઈ સત સિવાયના સાધનમાંથી સતની ઉત્પત્તિ સંભવી શકે નહીં, તો પણ જીવ પોતાની મતિ કલ્પનાએ માને છે, બીજાને કહે છે, સમજાવે છે, બોધે છે, આ બધું કરે છે. તો જ્ઞાની કહે છે આને આશ્ચર્ય છે. આ જગતની અંદર આશ્ચર્ય શું છે? તો કે દેખીતી સમજાય એવી વાતમાં પણ આ જીવ ભૂલ કરે છે. સિદ્ધાંત આપી દીધો, જગતમાં રૂડું દેખાડવા માટે મુમુક્ષુ કંઈ આચરે નહીં, પણ રૂડું હોય તે જ આચરે. જીવ લોકસંજ્ઞાથી બંધાયેલો છે, જીવ લોકસંજ્ઞાથી બંધાયેલો છે. આપણે બધા બધું કરશું ત્યારે આપણા કરવા માટેનો પહેલો ક્રાઇટેરિયા શું હશે? બીજાને કેવું લાગશે? કઈ પણ વસ્તુ ઘરની અંદર એક નાની ચીજ આવે તો એ શરૂઆત કેમ થાય? મહેમાન આવે તો જરા સારું લાગે, જાણે મહેમાન સારું જીવતા હોય. આપણે આપણે 60 વર્ષ જીવીએ, 60 વર્ષના દિવસ કેટલા અને એમાં મહેમાન કેટલા દી આવે, છતાં પથારી રાખવાની, ફર્નિચર ગોઠવવાનું, કપરકાબી રાખવાના, સારા ટેબલ ડાઇનિંગ સેટ રાખવાના, આ બધાની અંદર 70 વર્ષ સુધીનું લક્ષ્ય શું? મહેમાન કોઈ દી આવવાના જ નથી. અમારે એક સંબંધી છે, એકલા બેન રહીએ છે, જિંદગીમાં એના ઘરે કોઈ આવ્યું નથી અને હવે આ 80 વર્ષ પછી હવે કોઈ આવે એવી શક્યતા નથી, કેમ કે એટલી બધી એમની દરિદ્રી અવસ્થા છે કે ટિફિન મંગાવીને ખાવું પડે છે. છતાંય શું કે ના હો, મારા ઘરમાં કોઈ મહી મહેમાન આવે તો. મહી મહેમાન તમારા ઘરમાં? મેં કીધું પણ તમે જ મહેમાન છો, સમજાય તો વાત પૂરી થાય. તમારા ઘરે શું મહી મહેમાન આવવાના હતા? કોનો દીવ ઈઠો છે તમારા ઘરે આવે? આંખે દેખાતું નથી, કાને સંભળાતું નથી, મોઢેથી ખવાતું નથી, અને મારા ઘરે મહી મહેમાન આવે તો કંઈક આપણે તેવું જોઈને મહી મહેમાન આવે. મહી મહેમાન ક્યાં આવવાના હતા? પણ આ જિંદગીમાં લોકસંજ્ઞા આ જીવને કેવો ભરડો લીધો છે. લોકસંજ્ઞા, કપડાં પહેરવા છે, કોઈ વસ્તુ સારી ઘરમાં લાવવી છે, ઉપયોગ અને ઉપભોગ કરવો છે, કોઈ વસ્તુ બનાવવી છે, આ બધાની અંદર આપણો પેલો ક્રાઇટેરિયા. આમાં આપણે કોઈનો નિષેધ નથી કરતા, કરવું બધા એ જ કરવું, પણ સમજવાનું એટલું કે પેલા આ જીવ લોકસંજ્ઞાથી ઘેરાયેલો છે. લોકસંજ્ઞા એટલે કે છે જગતમાં રૂડું દેખાડવા માટે મુમુક્ષુ કંઈ આચરે